नमो अरिहंतानं नमो जेदानं नमो आयिरियानं नमो उवजायानं नमो योये सर्वदाहूनं।
जो ग्रंथ में ग्रंथ नु प्रारंभिक मंगलाचरण है, ओम श्री सर्वज्ञ देवाय नमः, शास्त्र स्वाध्याय का प्रारंभिक मंगलाचरण।
ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अविरल शब्द गणोघ प्रक्षालित सकल भूतल मल कलंका, मुनि विरूपासित तीर्था सरस्वती हर सुनो दुरिता। अज्ञान निरांधान ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन
ओम परम गुरुवे नमः, परम्पराचार्य गुरुवे नमः, सकल कलुष विध्वंसकं श्रेयसां परिवर्धकं धर्म संबंधकं भव्य जीव मन प्रतिबोधकारकं पुण्य प्रकाशकं पाप प्रणाशकं इदं शास्त्रं श्री मोक्ष शास्त्र नामाधेय अस्य मूल ग्रंथ कर्तारः श्री सर्वज्ञ देवा, तद उत्तर ग्रंथ कर्तारः श्री गणधर देवा, प्रति गणधर देवा तेषां वचनानुसारं आचार्य आचार्य श्री कुमार स्वामी आचार्य देव विरचितं श्रोतारं सावधानतया शृण्वन्तु।
मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी, मंगलं कुंदकुंडारो जैन धर्मोऽस्तु मंगलं, सर्वमंगल्यमंगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्मानां
मोक्षात्रनु मंगलाचरण।
मोक्ष मार्गस्य नेतारं भेतारं कर्मभूतानां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे सद्गुणलब्धये।
जो आपणे एक विशेष अर्पण पाठ वाचीये छे, एक स्लाइड मां थर्ड स्लाइड छे, विशेष परिचय अर्पण। कल्याण मूर्ति श्री सद्गुरुदेव को, जिन्होंने इस पामर पर अपार उपकार किया है, जो स्वयं मोक्ष मार्ग में विचर रहे हैं और अपनी दिव्य शुद्ध धारा द्वारा भरत भूमि के जीवों को सतत रूप से मोक्ष मार्ग दर्शा रहे हैं, जिनकी पवित्र वाणी में मोक्ष मार्ग के मूल रूप कल्याण मूर्ति सम्यक दर्शन का महात्म्य निरंतर बरस रहा है और जिनकी परम कृपा से यह ग्रंथ तैयार हुआ है, ऐसे कल्याण मूर्ति सम्यक दर्शन का स्वरूप समझाने वाले कल्याण मूर्ति श्री सद्गुरु देव को यह ग्रंथ अत्यंत भक्ति भाव से अर्पण करता हूँ। जय रामजी बापू जी ना ग्रंथ ना प्रारंभिक उद्गार से अपने ग्रंथ की शुरुआत करिए थे, एटले आज आने अपने विशेष रूप से पहला याद कराया। जो अपने सौथी पहला ग्रंथ नु मंगलाचरण करियो, अब मोक्ष शास्त्र अथवा तत्वार्थ सूत्र ग्रंथाधिराज से आ ग्रंथ घणो डेटा ओरिएंटेड है, एटले के आमा घणा बधा विषय पर ઘણી બધી ઇન્ફોર્મેશન આપણી સામે આવશે. એમાં એના ભેદ પ્રભેદ, એની પરિભાષાઓ, એનો કેટલા અથવા કેટલા પ્રકાર છે, એના એની આપ અધિકારમાં શું પરિભાષા, ઓલા અધિકારમાં શું પરિભાષા, એવું ઘણું બધું વિશેષતાથી આપણે આમાં જોશું. તો જો ગ્રંથની પ્રારંભમાં આપણે મંગલાચરણ કર્યું તો મંગલાચરણ કરવાનું કારણ શું છે, શરૂઆત આપણે ત્યાંથી કરીએ છીએ. અહીંયા નેક્સ્ટ સ્લાઇડ લગાવો. મંગલાચરણ કરવાનું કારણ શું છે? જો ગ્રંથની પ્રારંભમાં અને ગ્રંથના અંતમાં, આપણે હમણાં પ્રશ્નોત્તર માળા પૂરું થઈ તો છેલ્લે આપણે મોટી જીર્ણવાની સ્તુતિ લીધી ને, તો પ્રારંભમાં એને આદિ મંગલ કહેવાય અને જે અંતમાં કરીએ એને અંત મંગલ કહેવાય. તો આદિ મંગલ અને અંત મંગલ કરવાનું પ્રયોજન શું? જો આ ગ્રંથની આમાં પાંચ આપણને બેનિફિટ છે, જો અહીંયા આપણે વાંચીએ કે ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ માટે આજે આપણે શરૂ કરીએ છીએ, આ ગ્રંથને પૂરા થતા કદાચ ઘણા વર્ષો નીકળી જાય, તો આ ગ્રંથનો સ્વાધ્યાય આપણે નિર્વિઘ્નપણે થાય, વચમાં ક્યાંય હવે કોઈ પાછો અંતરાય ના આવી જાય આ કોવિડ જેવો, અને આપણે આપણી પણ એમ કહીને કે ક્ષયોક્ષમ શારીરિક રીતે એવી તાકાત એવું બન્યું રહે કે જેને કારણે આપણે આ ગ્રંથનો સ્વાધ્યાય નિર્વિઘ્ન રૂપે કરી શકીએ. એક તો એ આપણો ભાવ છે. બીજું શિષ્ટાચારને માટે આપણે દરેક ક્લાસની શરૂઆતમાં પણ શરૂઆતમાં મંગલાચરણ કરીએ છીએ, તો એક જાતનો એક શિષ્ટાચાર છે. ત્રીજું નાસ્તિકતાના પરિહારને લીધે કોઈ આવે કે આ જોઈએ તો ખરા કે શું શીખાડે છે, અરે પણ મંગલાચરણ કરવાથી આપણા જે અંદરના ભાવો ઉત્પન્ન થાય છે, જે પરિણામ મંદ થાય છે, તો જીવનું હૃદય એવું કોમળ બને છે કે હવે વાત સાંભળવા માટે જાગૃત થાય છે. નહીં તો એક એવા નાસ્તિકના ભાવથી આવે તો એને શાસ્ત્રોમાં પણ કંઈ સમજાય નહીં. ચાલો ને પછી થર્ડ પોઈન્ટ જો, ફોર્થ પોઈન્ટ શું કીધું? પુણ્યની પ્રાપ્તિ કરીએ. જે પરિણામ મંદ થયા તો ઓટોમેટિકલી શુભ ભાવ તો થયા જ, શુભ ભાવ થયા તો પુણ્યનો બંધ પણ થાય છે. અને ઉપકારના સ્મરણ કરીને કહીએ, મંગલાચરણમાં આપણે જનરલી શું બોલતા હોઈએ છીએ, એ જે આપણા દેવશાસ્ત્ર ગુરુ ભગવાન છે એમની સ્તુતિ આપણે લગભગ બોલતા હોઈએ, તો એમનો આપણા પર જે ઉપકાર છે, અથવા જે જ્ઞાની ધર્માત્મા આપણા વિદ્યાગુરુ એમનો આપણા પર જે ઉપકાર છે, તો એ ઉપકારના સ્મરણ માટે થઈને આપણા મંગલાચરણની શરૂઆત કરીએ છીએ. જો મંગલાચરણ કર્યા પછી હવે આપણે આજના ક્લાસની વિષય વસ્તુમાં જઈએ છીએ. મેં કહ્યું તો એવી રીતના બધા નોટબુક લાવ્યા છો? કેટલા કેમ લાવ્યા છે નોટબુક? હા સરસ. જો આ સ્લાઇડ તો આપણને મળશે, અવેલેબલ છે, તમારે જોતી હોય તો તમે રાખજો, પણ આપણી ચર્ચામાં વિશેષ કંઈક પોઈન્ટ આવે અથવા આ સ્લાઇડમાં પણ તમને કંઈક વિશેષ લાગે તો તમારી નોટ્સમાં તમારી પાસે હેન્ડી હોવું જોઈએ. કેમ કે જો આ ઇલેક્ટ્રોનિક જમાનો છે પણ બહુ રિલાયબલ નથી, કેમ કે આ સ્લાઇડ તો આપણી પાસે ક્યારે હોય ના હોય, આપણી બધી નોટબુક તો આપણી પાસે છે ને, આમાં બેટરી ખતમ થઈ જાય તો શું કરવું? તો પેલી નોટબુક તો આપણી પાસે છે, જો બધાની પોતાની એક કમ્ફર્ટ સ્ટાઇલ હોય, પણ જેમ પણ હોય તમે તમારી પોતાની નોટ્સ બનાવજો. આપણે આપણી નોટ્સ બનાવીએ એમાં આપણા ભાવો જોડાયેલા હોય. કોઈ અન્ય સ્લાઇડ બનાવી હોય એ તો મેં મારા ભાવથી બનાવી, તો તમારા ભાવમાં ક્યાં જોડાય, ખ્યાલ આવે છે ને? તો તમે તમારી રીતે નોટ્સ બનાવજો. જો આપણો આજનો વિષય છે ભાઈ, નેક્સ્ટ સ્લાઇડ લેવાના, પ્રસ્તાવનાના મુખ્ય બિંદુઓ. ગ્રંથની શરૂઆત પહેલા દરેક ગ્રંથમાં આગળ એક પ્રસ્તાવના હોય છે, અને પ્રસ્તાવના એટલે ઇંગ્લિશમાં એને પ્રીફેસ કહેવાય. એમાં ઘણી બધી ગ્રંથ વિશે, એના લેખક વિશે, એના મૂળ જે રચયિતા હોય, ટીકાકાર હોય, એમના વિશેની ખૂબ બધી માહિતી હોય એ અહીં પ્રસ્તાવનામાં લખવામાં આવે છે. કોઈ પણ ગ્રંથને શરૂ કરવા પહેલા એ પ્રસ્તાવના વાંચવી બહુ જરૂરી છે, કેમકે જો ગ્રંથના રચયિતાનું મહત્વ આપણને ન આવે તો પછી ગ્રંથનું મહત્વ કેવી રીતના આવશે? અને એનું મહત્વ જો આપણે એ સાંભળતા વખતે આપણને એમના જે લેખક છે એનું મહાત્મ્ય આપણને ખ્યાલ હોય, તો આપણે એ જાતના ભાવોથી અને એ જાતના ઉપકાર વચનથી આપણે એને સાંભળીને વાંચી શકીએ, ખ્યાલ આવ્યો છે ને? હવે જો આ ગ્રંથના રચયિતા કોણ છે? कौन है के आचार्य श्री उमा स्वामी भगवान है। कोई नाना व्यक्ति नहीं, कोई नाना व्यक्ति नहीं। और आपकी साइंस की बुक है स्कूल की, ये तो कोई मारा ने तमारा जो व्यक्ति लखे दीधे। अने आपड़े कोई साइंस रिसर्च पेपर काढ़ी है, कोई दुनिया ना सौथी मोटा साइंटिस्ट लखेलू है, तो एमा फरक पड़ेगा ने। आ जे शास्त्र के कोणे रचेलू छे उमा स्वामी भगवान लखेलू छे। जेवी रीतना आपणे कुंतुंद आचार्य ने केवी रीतना कहीए छे के अत्यारना कलिकाळ सर्वज्ञ छे, के आपणा पंचम काळमां के जेमणे धर्मनो प्रभाव तीर्थंकर शुं करे बोलो, तीर्थंकर नुं कार्य शुं होय? तीर्थनी स्थापना करवी। तीर्थंकर कोने कहेवाय? के जे तीर्थनी स्थापना करे अने दिव्य ध्वनि द्वारा तत्वनो उपदेश बधे एनो प्रचार प्रसार करे। हवे आ कलिकाळमां आ पंचम काळमां साक्षात सर्वज्ञ भगवान तो मौजूद नथी, साक्षात सर्वज्ञ भगवान तो नथी, पण आ काळमां जो कोई तीर्थनी प्रभावना करी होय, प्रचार प्रसार एकदम बृहद रूपे कर्यो होय, तो ये कौन छे? के कलिकाळ सर्वज्ञ कुनकुंद आचार्य। एटले आपणे एमने आ कलिकाळना सर्वज्ञ समान कहीए छे। ख्याल आव्यो छे? तो उमा स्वामी आचार्य कोण छे? एक कुंदकुंद आचार्य ना सौथी पट्ट शिष्य, जे एक आपणा आचार्य जे मुनिराज हो ने एमां एक संघ अने एनी पट्टावली प्रथा हो, के एक हायरार्की एटले के केवी रीतना के एक आचार्य भगवान नो संघ छे। हवे समझो के कुंदकुंद आचार्य अत्यारना आचार्य, आचार्य कोने कहेवाय? के जे संघना नेता हो, नायक हो। कोई नवो व्यक्ति आवे तो आचार्य भगवान एमने दीक्षा आपे, એટલે હવે એ નવું વ્યક્તિ જે નવ દીક્ષિત મુનિરાજ છે એ આચાર્યના શિષ્ય થાય, પછી કાળ જતા આ આચાર્ય ભગવાનનું આયુષ્ય પૂરું થાય તો નવા મુનિરાજ આચાર્ય પદે બિરાજમાન થાય, તો પહેલા આચાર્યના શિષ્ય હવે આચાર્ય થાય છે, એમ કરીને એ આખી પ્રણાલી જનરેશનથી જનરેશન પાસ થતી જાય। ખ્યાલ આવે છે કે નહીં? તો કુનકુંદ આચાર્ય ભગવાનનો જે સંઘ હતો એ સંઘમાં જે સૌથી પ્રખર શિષ્ય કોઈ હોય અને જે કુનકુંદ આચાર્ય પછી સંઘના આચાર્ય બન્યા હોય તો એ ઉમા સ્વામી ભગવાન। ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના મહાવીર ભગવાનના સૌથી પ્રખર શિષ્ય કોણ કહેવાય? એ ગૌતમ સ્વામી, એ ગણધર પદે બિરાજમાન હતા। તેવી રીતના કુનકુંદ આચાર્યને જો કળિકાળ સર્વજ્ઞ કહીએ તો ઉમા સ્વામી આચાર્યને શું કહેવું પડશે? એ કળિકાળના ગણધર ભગવાન જેવા હતા। ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના ગણધર ભગવાન અંતર મુહૂર્તમાં 12 અંગની રચના કરે અને એ 12 અંગમાં આખું જીન શાસન ભરી દે, એવી જ રીતે ઉમા સ્વામી ભગવાને આ મોક્ષ શાસ્ત્ર ગ્રંથમાં આખું જીન શાસન ભરી દીધું છે। ખ્યાલ આવે છે કે નહીં? આ છે ગ્રંથ આટલો જ, પણ આ ગ્રંથ રચવામાં આવ્યો છે સૂત્ર ની શૈલીમાં। સૂત્ર એટલે કે નાના નાના એક ખાલી પદો હોય, ઇટ ઇઝ નોટ ઇન પોએટ્રી ફોર્મેટ, ઇટ ઇઝ ઇન સેન્ટેન્સીસ ફોર્મેટ। ખ્યાલ આવે? નાના નાના સેન્ટેન્સીસ છે, અને જેવી રીતના આપણા જે કોઈ પણ ગ્રંથ હોય તે ગ્રંથમાં અધિકારના ટાઇટલ કેવા હોય? અધિકારના ટાઇટલ નાના જ હોય, પણ પછી અંદર કન્ટેન્ટ કેટલું હોય કે આખો માલ અંદર ભરી દીધો હોય। એવી રીતના આ સૂત્રો ભલે નાના છે પણ એ મેઇન પોઈન્ટને ટચ એવા કરે છે કે જેની અંદર પાછળના આચાર્યોએ એમની ટીકાઓમાં બધું જ ભરી દીધું છે। ખ્યાલ આવે છે કે જો આપણે એક એક વસ્તુ આમાં જોતા જઈએ તો આમાં આજે આપણે ઘણું બધું કન્ટેન્ટ કવર કરવાનું છે। જે 7 પોઈન્ટ છે આપણી પાસે, એમાં સૌથી પહેલો શાસ્ત્રના શાસ્ત્ર કે કરતા અને શાસ્ત્રની ટીકાઓ। નેક્સ્ટ લાઈડ પર જઈએ। જો તત્વાર્થ સૂત્રના રચયિતા શ્રી ઉમા સ્વામી આચાર્ય ભગવાન, એમને બીજે ક્યાંય ઉમા સ્વાતી કરીને પણ ઓળખવામાં આવે છે। ઉમા સ્વાતી કહો, ઉમા સ્વામી કહો, એક જ વ્યક્તિ છે, એના જુદા જુદા એમના નામ છે। આ તત્વાર્થ સૂત્ર એક કેવો ગ્રંથ છે? કે સૂત્ર પ્રણાલીમાં રચેલો ગ્રંથ છે। લગભગ આ સૂત્ર પ્રણાલીમાં સૂત્ર કોને કહેવાય? આપણે સૂત્ર કોને કહેવું? કે જે સંક્ષેપમાં સંક્ષેપમાં જાણે આપણે એમ કહીએ કે એક્રોનિમ જેવી રીતના નાના ફ્રેઝિસમાં બુલેટ પોઈન્ટમાં આપણે કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીએ તો એમાં પેરેગ્રાફ ન લખીએ, એમાં એક બુલેટ પોઈન્ટ જ લખીએ અને પછી બોલનાર એના પર ઇલાબોરેટ કરીને ત્યારે સમજાવે. બરાબર. એવી જ રીતે આ સૂત્રાત્મક શૈલીમાં જયારે ઉમા સ્વામી આચાર્ય ભગવાન તાડપત્ર પર લખતા હશે તો એમણે તો બુલેટ પોઈન્ટ લખ્યા ખાલી નાના નાના સૂત્રો દ્વારા, ખ્યાલ આવે છે કે નહીં? અને પછી એને સમજનાર એને ઇલાબોરેટ કરીને સમજીએ. જો આ સૂત્ર શૈલીમાં લખાયેલું સૌથી પહેલું ગ્રંથ છે આ જૈન શાસનમાં, એમ સમજો આજથી લગભગ 2000 વર્ષ જૂનો ગ્રંથ છે. આજે આપણે 2022માં અત્યારના છે ઈસવીસનમાં, આપણે એ ટાઈમલાઈન ને બધું પણ જોશું થોડીક વારમાં. પણ કુંકુંદ આચાર્ય આપણે ગુરુદેવના પ્રવચન સંવત 49માં વિદેહ ક્ષેત્રમાં ગયા હતા એટલે લગભગ ઈસવીસનની જસ્ટ પહેલા અથવા બિગિનિંગમાં ક્યારેક ક્યાંક કુંકુંદ આચાર્ય ભગવાન હતા અને એમના નેક્સ્ટ જનરેશનમાં એટલે ઉમા સ્વામી ભગવાન એ ફર્સ્ટ સેન્ચુરીમાં એવી રીતના હતા. ટાઈમલાઈન ને બધું જોશું પણ આ ગ્રંથની એની પ્રમાણિકતા કેવી છે કે 2000 વર્ષ જૂનો ગ્રંથ છે. બરાબર. જો આ સૂત્ર કોને કહેવાય પણ ફોર્થ બુલેટમાં લખ્યું છે, સૂત્ર વ્યાકરણ કે અનુસાર કમ સે કમ શબ્દો ને અર્થ કો બતા દે ઉસે સૂત્ર કહે છે. આ તત્વાદ સૂત્ર એવો ગ્રંથ છે જેની લગભગ મેક્સિમમ ટીકાઓની રચના થઈ હશે. કોઈ પણ શાસ્ત્રની આટલી બધી ટીકાઓ નથી થઈ અને આપણી પાસે જે લિસ્ટ છે એ પ્રમાણે આપણી પાસે 22 ટીકાઓ તો અવેલેબલ છે એટલે એના નામ અવેલેબલ છે, અમુક કદાચ એમાંથી અવેલેબલ નથી. હવે કેમ કે આ સૂત્ર શૈલીમાં લખેલું છે તો એનું ઇલાબરેશન તો તમારે જેટલું કરવું હોય એટલું તમે કરી શકો. તો જો એની અમુક ઇન્ફોર્મેશન આપણે જોશું જે નેક્સ્ટ સ્લાઇડ કીજે મીરા. જેવી રીતના આપણે જોયું કે કુંકુંદ આચાર્યના એ પટ્ટ શિષ્ય હતા. પટ્ટ શિષ્ય એટલે કે જેવી રીતના ક્લાસમાં મોનિટર કોઈ હોય એટલે એમ કહેવાય ને પ્રધાન શિષ્ય, તો એ કુંકુંદ આચાર્યના સંઘમાં એમના પ્રધાન શિષ્ય હતા. અને આપણે જે કુંકુંદ આચાર્યનો સમાધિ દિવસને ઉજવીએ છીએ તો એની પહેલા જયારે એમણે સંઘનું આચાર્ય પદવી કોઈ બીજાને આપી હશે ને, આચાર્ય પદમાં કોઈ મુનિરાજ ક્યારે સમાધિ ન લે તો છોડીને પોતે સામાન્ય સાધુ બને અને કોઈ અન્ય મુનિરાજને એ આચાર્ય પદ આપે. હવે કોને આપે આચાર્ય પદ? જનરલી આખા સંઘમાં જે સૌથી લાયક મુનિરાજ હોય, જે અચ્છા મુનિરાજના આચાર્ય મુનિ સંઘના આચાર્ય બનવાની સ્કિલસેટ શું, મેનેજમેન્ટ થોડું આવડવું જોઈએ, કઈ ઓલામાં કેવી પનિશમેન્ટ આપવી એ આવડવું જોઈએ, એ સ્કિલસેટ હોય કોઈ આચાર્ય બનવા માટે. તો સ્કિલસેટ શું હોય? મુનિરાજ કેવા હોય કે જે શુદ્ધોપયોગ રૂપ મુનિ દશા છે, જે શુદ્ધોપયોગ રૂપ મુનિ દશા છે. તો આખા સંઘમાં જે પોતાની પવિત્રતામાં શુદ્ધોપયોગમાં સૌથી પ્રખર હોય એ આચાર્ય પદે બિરાજમાન થાય છે. કેમ કે આચાર્ય ભગવાને પોતે સેલ્ફ એક્ઝામ્પલ સેટ કરીને બીજા મુનિરાજાને શીખાડે છે. તો હવે ઉમા સ્વામી આચાર્ય ભગવાનનો પરિચય આપણને મળ્યો કે નહીં, કે જેમને કુંકુંદ આચાર્ય પણ એમને પ્રખર શિષ્ય તરીકે સર્ટિફાય કરતા હોય કે મુનિરાજ કેવા હશે. જો કુંકુંદ આચાર્ય ભગવાન તો આપણા માટે ઘણું લખી ગયા અને ઘણું લખી ગયા એટલે એમનો પરિચય પણ આપણને થોડો ત્યાંથી મળી આવે છે, ખ્યાલ આવે ને? હવે સપોઝ કોઈ પોતા બુક લખે તો બુક પરથી માણસની પર્સનાલિટી પણ આપણે થોડું જજ કરી શકીએ ને. હવે ઉમા સ્વામી આચાર્ય તો મિનિમમમાં મિનિમમ લખીને ગયા છે. જો આખા ગ્રંથમાં કેટલા 336 કહેવા કંઈક સૂત્ર છે, કેટલા 357 કેવા કંઈક સૂત્ર છે એટલે હવે એટલા જ વાક્યમાં તમે એમાં પણ તત્વ જ ભરેલું છે એટલે ખરેખર આપણને ઉમા સ્વામી આચાર્ય વિશે તો કાંઈ જ ઇન્ફોર્મેશન નથી. કુંકુંદ આચાર્ય વિશે તો ઘણી ઇન્ફોર્મેશન છે, આપણે ઓલમોસ્ટ એની આખી સ્ટોરી બુક પણ પબ્લિશ થઈ શકે છું. પૂર્વ ભાવમાં આમ હતા, વર્તમાન ભાવમાં આમ હતા. ઉમા સ્વામી આચાર્ય વિશે આપણી પાસે કાંઈ જ ઇન્ફોર્મેશન નથી. હા, બીકોઝ આ મેઇન કન્ટેન્ટ ગ્રંથ છે આપણા જૈનાગમનો, તો આ ગ્રંથ અને ઉમા સ્વામી આચાર્ય એ જૈન ધર્મના બધા જ જેટલા પિડકાઓ છે, દિગંબર કહો, શ્વેતાંબર કહો, જે કહો, એ બધાને આ ગ્રંથ માન્ય છે. અમુક સૂત્ર આમથી તેમ કદાચ છે, પણ બાકી તો ગ્રંથ લગભગ બધાને માન્ય છે. હવે તો એમનો કાળ ક્યારે થયા હશે કે વીર સંવત 565 થી લઈને 629, એટલે મહાવીર ભગવાનના નિર્વાણ પછી 565 વર્ષ પછી, અથવા ઈસવીસનમાં જોઈએ તો 39 થી 103 એ રેન્જમાં એ થયા હોવા જોઈએ. પ્રાચીન જૈનાચાર્ય અપને બારે મેં કુછ નહીં લિખતે થે, અથે ઉનકે જીવન કે પરિચય મેં જૈન સમાજ અપરિચિત હી હૈ, એટલે આપણને એમના વિશે કઈ વિશેષ માહિતી જ નથી. ચાલો આગળ જોઈએ ભૈયા, આગળ નેક્સ્ટ સ્લાઇડ. જો તત્વાદ સૂત્રની લગભગ 22 જુદી જુદી ટીકાઓ છે, એમાં અમુક ટીકાઓ તો કેવી છે, અમુક ટીકાઓ તો આખા ગ્રંથ ઉપર ટીકા છે. જો આ વિશેષતા છે, ધ્યાનથી સાંભળજો. જેવી રીતના સમયસારજી પરમાગમ પર અમૃત ચંદ્રાચાર્ય ટીકા કરી, એક એક ગાથા પર આગળ પછી ટીકા કરતા ગયા, અને એવી રીતના રચના કરી, બરાબર. આ તત્વાદ સૂત્રમાં અમુક ટીકાઓ કેવી છે કે ખાલી એક જ સૂત્ર લીધું, જેવી રીતના આપણે હમણાં વાંચ્યું ને મંગલાચરણ મોક્ષ માર્ગસ્ય નેતારમ, એક જ સૂત્ર લીધું અને એના પર કોઈ અન્ય મુનિરાજે આખી મોટી મોટી ટીકાઓ બનાવી. જેવી રીતના આમાં નથી, પણ એક બીજી સ્લાઇડમાં કંઈક તો છે કે એક દેવાગમ સ્તોત્ર કરીને છે સમનભદ્ર આચાર્ય. જો અહીંયા સમનભદ્ર આચાર્ય આખા શાસ્ત્ર ઉપર 84,000 શ્લોક પ્રમાણ એક મહા ટીકાની રચના કરી હતી, એનું નામ ગંધહસ્તી મહાભાષ્ય, અત્યારે અવેલેબલ નથી આપણી પાસે. પણ એ જ સમનભદ્ર આચાર્ય ખાલી મંગલાચરણ ઉપર એક બીજો દેવાગમ સ્તોત્ર કરીને રચના કરી છે, જેને આપતમીમાંસા પણ કહેવાય. એના લગભગ કેટલા 112 કે 118 એવા કઈક પદો છે. એ ફક્ત એક મંગલાચરણની જ ટીકા છે, ખ્યાલ આવ્યો કે નહીં? અને એ પણ પોતાના એને સેલ્ફ એક ગ્રંથ જેવું છે, એટલું એનું મહત્વ છે. જેવી રીતના સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ માટે આપણે જેટલા પણ ગ્રંથો છે એમાં એ સૌથી મહત્વનો ગ્રંથ રેફરન્સ કહેવાય છે દેવાગમ સ્તોત્ર, કે સર્વજ્ઞ ભગવાન જેવી સત્તા વિશ્વમાં છે એના માટે જે પણ લોજિકલ આર્ગ્યુમેન્ટ ને બધું હોય એમાં બહુ સરસ છે. હવે ચાલો, જો આપણે આટલી બધી ટીકાઓ આમાં આપણે રેફરન્સ તરીકે અહીંયા મૂકી છે, સર્વાર્થ સિદ્ધિ એ પૂજ્યપાદ આચાર્ય રચેલી આપણી પાસે અવેલેબલ લગભગ જૂનામાં જૂની ટીકા છે, એ પણ લગભગ 5મી શતાબ્દીમાં એની રચના થઈ હતી. આ બધા ઈસવીસનના ડેટ છે, એટલે 5મી શતાબ્દી છે, 5th century ઈસવીસન. પછી તત્વાદ રાજવાર્તિક, તત્વાદ શ્લોક વાર્તિક, તત્વાદ સાર અમૃત ચંદ્રાચાર્ય પોતે રચેલી ટીકા, એટલે આ બધી આપણી પાસે અવેલેબલ છે. હવે એમાં પણ અમુક જે ઘણા બધા વર્તમાન પંડિત જે થઈ ગયા એમણે પણ ટીકાઓ રચેલી છે, પંડિત સદાસુદ દાસજીએ રચેલી છે. પછી આપણે તો જે રામજીભાઈ જોશીએ રચેલી ટીકા છે આપણે એનું રેફરન્સ લઈને ચાલશું. આપણા આખા ક્લાસમાં આપણે આ જે રામજીભાઈ જોશીની જે સોનગઢથી લાસ્ટ સેન્ચુરીમાં જે હમણાં પબ્લિશ થયેલી બુક છે આપણે એનું રેફરન્સ લઈશું. બીજા બધા શાસ્ત્રોનું રેફરન્સ પણ જ્યાં ત્યાં આપણે ક્યાંક તો લઈશું, પણ આપણા કોર્સ વર્ક માટે તમે આ એક બુક રેફર કરશો, બરાબર છે? એટલે જો આ બુક બધા પાસે હોવી જરૂરી છે, તમે ટેબ્લેટ વર્ઝન રાખો કે તમે હાર્ડ કોપી રાખો, ઇટ ઇઝ અપ ટુ યુ. આપણે સોનગઢથી 10 બુક્સ મંગાવેલી છે, આવતીકાલે આવી જશે, જેને જોતી હોય અહીંયા નીચેથી લઈ જઈ શકે. પોતાની કોપી હોય અને એમાં આપણે નોટ બનાવીએ એનો ફાયદો જુદો છે. આજે જો આ આપણે કોવિડ પહેલા જયારે જયંતિબેન ક્લાસ લેતા હતા ત્યારની જે નોટ છે અમને અત્યારના પણ કામ આવે છે, આ પ્રેઝન્ટેશન બી ત્યારના જ છે. જો હવે એ પણ ટોપિક નીકળ્યો છે તો પારલા જૈન મંદિર .com પર ત્યાં જે પાઠશાળાનો સેક્શન છે એની અંદર એક કહાન યુવા મંડળ એની અંદર મોક્ષ શાસ્ત્રનો સેક્શન છે, એ મોક્ષ શાસ્ત્રમાં 1 થી લઈને 45 સુધી ક્લાસ છે. એ જયસિંહબેને ઓલમોસ્ટ 1 વર્ષ સુધી લાસ્ટ યર આ પહેલો અધિકાર લીધો છે. આપણે એટલું ડિટેલમાં હવે નહીં જઈએ, રિપીટ કરીને શું મતલબ, ત્યાં છે અવેલેબલ, જેને સાંભળવું હોય ત્યાંથી ડિટેલમાં સાંભળી શકે છે. આપણા પહેલા અધિકારના સૂત્રો જે છે એ થોડા ફાસ્ટ સ્પીડથી જશે, આગળના અધિકાર વધારે ડિટેલમાં જશે. બરાબર છે, ચાલો જો આગળ. હવે આ પાઠશાળાનો આધાર એ રામજીભાઈની ટીકા થશે, બરાબર, એ આપણે વાંચી લીધું. હા ભાઈ, નેક્સ્ટ સ્લાઇડ સ્લાઇડ કીજે, એક સ્લાઇડ સ્કીપ કરકે આગે સેકન્ડ પોઈન્ટ પર જાય. જો પ્રસ્તાવના આપણે 7 પોઈન્ટ જોયા છે. પહેલો ગ્રંથ કર્તાની એનો પરિચય, એ પોઈન્ટ આપણો પૂરો થયો. હવે બીજું, શાસ્ત્ર કે નામથી સાર્થક. જો આનું નામ, આ શાસ્ત્રનું નામ શું છે? તત્વાર્થ સૂત્ર અથવા મોક્ષ શાસ્ત્ર. બે નામ છે, તત્વાર્થ સૂત્ર અથવા મોક્ષ શાસ્ત્ર. તો જો આ ગ્રંથમાં આપણને ટોપિક શું આવે છે અને એનાથી આ ગ્રંથની સાર્થકતા કેમ છે. જો આખા ગ્રંથમાં લગભગ આપણને 7 તત્વોનું ખૂબ ડિટેલમાં વર્ણન આવશે, અધિકાર વાઇઝ કેવી રીતના બાયફર્કેશન આવે છે હમણાં આપણે થોડીક નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો પ્રયોજનભૂત 7 તત્વો કો સટીક એ ગ્રંથને દર્શાવી ગયા, બરાબર. પછી બીજું, જે પથ ભ્રાંત સંસારી જીવો કો આચાર્ય દેવને મોક્ષ માર્ગ મેં લગાયા, આ 7 તત્વોનો યથાર્થ નિર્ણય એ શું છે કે સાચો મોક્ષ માર્ગ છે, બરાબર. સાચો મોક્ષ માર્ગ એટલે કોને કહેવાય કે પ્રયોજનભૂત 7 તત્વોને જાણે. એટલે તત્વાર્થ સૂત્ર કહો કે મોક્ષ શાસ્ત્ર કહો, એકચ્યુઅલી સેમ જ નામ છે, કેમ કે 7 તત્વોને જાણવું એ જ મોક્ષ માર્ગ છે, બરાબર છે. અને પ્રારંભમાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાણી મોક્ષ માર્ગ સૌથી પહેલું જ સૂત્ર, તો એમાં મોક્ષ માર્ગને કઈ રીતે પ્રેઝન્ટ કર્યા કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને મોક્ષ માર્ગ કહે છે. એટલે એમાં મોક્ષ માર્ગનું વિસ્તારથી વર્ણન આવશે, આગળ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પાછળ સમ્યક ચારિત્ર એવી રીતના. એટલે આ શાસ્ત્રનું મોક્ષ શાસ્ત્ર અને તત્વાર્થ સૂત્ર એ બેઉ નામ સાર્થક છે. જે લગભગ તો આપણને દરેક ગ્રંથમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવે છે, કે જેવી રીતના આપણે સમયસારજી પરમાગમ લઈએ, મોક્ષ માર્ગ પ્રકાશક લઈએ, એનું તો નામ જ મોક્ષ માર્ગ પ્રકાશક છે, તો એમાં પણ મોક્ષ માર્ગનું જ વર્ણન છે કે નહીં. સમયસારજીમાં અધિકારોમાં તેનું વર્ણન છે કે 9 પદાર્થનું જ વર્ણન છે, બરાબર છે કે નહીં. તો લગભગ તો બધા ગ્રંથમાં એ જ આવે છે કે નહીં, તો પછી આની વિશેષતા છે. હા, જો આ ગ્રંથ ડિટેલ ઓરિએન્ટેડ અને આગમ પ્રધાન છે, સમયસારજી પરમાગમ સંક્ષેપમાં અને અધ્યાત્મ પ્રધાન છે. સમયસારજી પરમાગમનો ઉદ્દેશ શું છે? જીવોને બધે બહારથી છોડાવીને એક શુદ્ધાત્મામાં લગાવવા. ખ્યાલ આવે છે? હમણાં આપણે ઓલા 3 લોકના વિડીયોમાં જોયું ને કે 2 નદીઓ છે ઓલા વિજયાર્થ પર્વતની અંદર, એકનું નામ છે ઉન્મગ્ના અને બીજું નું નામ છે નિમગ્ના. નિમગ્નાનું કામ શું? કે કાંઈ પણ તમે મૂકો તો એને અંદર લઈ જાય. અને ઉન્મગ્નાનું કામ શું? કે એને બહાર લઈ આવે. એવી રીતના સમયસારજીનું પ્રયોજન શું છે? કે બધેથી હટાવીને અંદર લઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? અને આ તત્વાર્થ સૂત્રનું પ્રયોજન શું છે? કે અંદરથી બધું જ્ઞાન બહાર કાઢે, વિસ્તાર. આમાં જેટલો વિસ્તાર આવશે એટલો વિસ્તાર લગભગ બીજા કોઈ ગ્રંથમાં તમને નહીં મળે. એક એક અધિકારમાં, એક એક ટોપિકમાં, જાણે આખા આખા શાસ્ત્રો એક એક ટોપિકમાં જ ભરી દીધા એવું આપણને લાગશે. ખ્યાલ આવે છે? એટલે આ શાસ્ત્ર ભલે મોક્ષ માર્ગ પ્રકાશક, મોક્ષ માર્ગ પ્રકાશક પણ જુદી જાતનું છે. દરેક શાસ્ત્રની શૈલી જુદી હોય. કામ તો બધાનું એક જ છે. બધા જ શાસ્ત્ર, શાસ્ત્ર કોને કહેવાય? કે જે સંસારી જીવોને મોક્ષ માર્ગમાં લગાવે એને જ શાસ્ત્ર કહેવાય. પણ બધાની શૈલી જુદી જુદી હોય. આ શાસ્ત્રની શૈલી એવી જુદી છે. ચાલો હવે આપણે જો આગળ જઈએ, 3rd પોઈન્ટ, કે આ શાસ્ત્રનો વિષય વસ્તુ શું છે. જો આ શાસ્ત્રમાં 10 અધિકાર છે, 357 સૂત્ર છે, બરાબર. 10 અધિકાર, 357 સૂત્ર, એમાં જો વિષયની કોલમ છે, એક એક અધિકારમાં જુદા જુદા તત્વોનું વર્ણન છે. સાત તત્વ છે, સાત તત્વ દસ અધિકાર, અને એમાં એક જીવ તત્વના ટોટલ ચાર અધિકાર, એટલે ત્રણ એડિશનલ ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે લગભગ એક એક અધિકારમાં એક એક તત્વનું વર્ણન છે. જો એક થી ચાર અધિકારમાં જીવ તત્વનું વર્ણન, પછી પાંચમામાં અજીવ તત્વનું વર્ણન, છઠ્ઠા અને સાતમા દેવમાં આશ્રવ તત્વનું વર્ણન છે. આપણે આને એક એકને વધુ ડિટેલમાં આજે પાછળથી લેશું, ટાઈમ મળશે તો એ પ્રમાણે. આઠમામાં બંધ, નવમામાં સંવર નિર્ણય અને દસમામાં મોક્ષ અધિકારનું વર્ણન ડિટેલમાં છે. જો આના પર એક આખો ડિટેલ સેક્શન નીચે બનાવેલું છે સ્લાઇડમાં, આપણે હમણાં અપોઇન્ટને સ્કીપ કરીએ, એને પાછું લેતા આવશું. જો નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ, શાસ્ત્રમાં કથન પદ્ધતિ કેવી છે? નેક્સ્ટ સ્લાઇડ. જો આપણા પ્રસ્તાવના સાત પોઈન્ટ હતા ને, આ ચોથો પોઈન્ટ છે. શાસ્ત્રની કથન પદ્ધતિ કેવી છે? શાસ્ત્રની કથન પદ્ધતિ મુખ્ય રૂપે પર્યાયાર્થિક નયની મુખ્યતાથી વસ્તુ સ્વરૂપનું વર્ણન કરવાનું છે. જો ધ્યાન આવશે, નય બે પ્રકારના. નય કોને કહેવાય? જ્ઞાનનો અંશ તો એ થોડું બરાબર છે, એ તો ઇન્ફોર્મેશન થઈ, પણ નય કહેવાય કોને? કથન પદ્ધતિ ને. હા, વસ્તુના કોઈ પણ એક અંશને બતાવવા વાળું જ્ઞાન અથવા વાણી એને નય કહેવામાં આવે છે. દરેકે દરેક વસ્તુ અનેકાંત સ્વરૂપ છે, એમાંથી એના કોઈ એક પડખાને બતાવનારું જ્ઞાન અથવા વાણી એને નય કહેવામાં આવે છે. તો નય અનેક પ્રકારના છે, જેટલા જેટલા જ્ઞાનના અંશ એટલા એટલા નય. ખરી રીતે નય અનેક પ્રકારના છે, પણ એનું મુખ્ય વિભાજન બે રીતે કરવામાં આવે છે. એક છે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. બીજું નિશ્ચય વ્યવહાર એ અધ્યાત્મ શૈલી છે, આ આગમ શૈલી છે. ખ્યાલ આવે ને? આગમ શૈલીમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. તો દ્રવ્યાર્થિક નય નું કામ શું છે? કે જે વસ્તુ સ્વરૂપ છે એના ત્રિકાળી અંશને, એના દ્રવ્ય અંશને બતાવવું, એ દ્રવ્યાર્થિક નયનું કામ છે. ખ્યાલ આવે છે ને? આપણે સોનાનો દાગીનો લેવા જઈએ તો એમાં સોનું કેટલું છે એ દ્રષ્ટિથી જોવું, એને દ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે. અને પર્યાયાર્થિક નય કોને કહેવાય? કે જે વસ્તુના પર્યાયાર્થિક, એના ટેમ્પરરી, એના એક સમયની અવસ્થાને મુખ્ય કરે એને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. જેવી રીતના સોનાના દાગીનામાં એની ડિઝાઇન કેવી છે, એનો એજ, એનું લક્ચર, એની શાઇન કેવી છે, એનો એ જે ઘડતર છે બરાબર છે કે નહીં, એમાં કઈ એરર છે કે નહીં, એ બધાને જોવું, ત્યાં નજર નાખવી, એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે. વસ્તુ આપણી સામે છે, આખી અખંડ છે, ખ્યાલ આવે ને? અને એના અનેક પડખા છે, એમાં વજન છે, એમાં કલર છે, એનો સ્પર્શ છે, એનો ગંધ છે, કંઈક ને કંઈક. કોઈ પણ વસ્તુમાં અનેક પડખા હોય છે, પણ એના કોઈ પણ એક પડખાને મુખ્ય કરવું એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે છે. સોરી, એને નહીં કહેવામાં આવે છે. અને એમાં પણ જેના આકાર આદિને મુખ્ય કરવું એને પર્યાયાર્થિક નહીં કહેવામાં આવે છે. આ શાસ્ત્રમાં આ પર્યાયાર્થિકની નહીંની દ્રષ્ટિએ વર્ણન કરવામાં આવે છે. જો ધ્યાન આપજો, સમય સાધી પરમાગમમાં કયા નહીંની મુખ્યતા છે? દ્રવ્યાર્થિક નહીં. કેમ? જો એમાં પર્યાયની પણ વાત કરે છે અને દ્રવ્યની પણ વાત કરે છે, પણ પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કરે છે અને દ્રવ્યને મુખ્ય કરીને નિશ્ચય કરે છે. ખ્યાલ આવે ને? ગુરુદેવસિંહના એક પ્રવચનમાં આવું આખી રીતે વર્ણન પણ આવે છે, અગિયારમી ગાથામાં. એ જો પર્યાયાર્થિક નહીંને ગૌણ કરીને એને વ્યવહાર કરે, પદાર્થમાં નથી એમ નથી, અભાવ કરીને નહીં, ગૌણ કરીને એને વ્યવહાર તરીકે કરે, અને પદાર્થના દ્રવ્ય અંશને મુખ્ય કરીને એને નિશ્ચય તરીકે વાત કરે. આ સમયસારની પરમાગમની શૈલી. પ્રવચનસારની શૈલી કેવી છે? જ્ઞાન પ્રદાન, એટલે એમાં દ્રવ્યની વાત આવે છે કે પર્યાયની? દેવની. જો એમાં પ્રમાણના વિષયની વાત છે, પ્રમાણનો વિષય એટલે શું? કે દ્રવ્ય અને પર્યાય દેવનું વર્ણન કરવું એને પ્રમાણનો વિષય કહેવામાં આવે છે. ख्याल आयो कि नहीं। अने आ ग्रंथ में केवी रीते वर्णन करवामां आवे छे के मुख्यत्वे पर्यायातिक न्याय थी वर्णन करवामां आवे, ख्याल आयो कि नहीं। એટલે જો આ ગ્રંથમાં જીવના રાગાદી ભાવ નું વર્ણન ડિટેલ માં આવશે, આશ્રવ અધિકાર ના બે અધિકાર છે ને, તો જે જીવમાં કેટલા જાતના આશ્રવાદી ભાવ થાય છે, એ દરેક ભાવોનું કારણ શું છે, એ દરેક ભાવોથી કઈ જાતની ગતિનો બંધ થાય છે, કયા કર્મનો બંધ થાય છે, બધું ડિટેલમાં આમાં આવશે। પણ એ રાગાદી ભાવો પણ જીવના જ છે, એટલે અરે આ તો બધું આ બધું ડિટેલ અમારે જાણીને શું કામ, હું તો શુદ્ધાત્મા છું એમ પકડીને ત્યાં ના બેસી જવું, ખ્યાલ આવે છે ને। કેમ કે એ એંગલ કયા શાસ્ત્ર નો છે, એ સમયસર શાસ્ત્ર જયારે એનો સ્વાધ્યાય કરે ત્યારે એ જાતની આપણી દ્રષ્ટિને વિચારસરણી હોવી જોઈએ। અહીંયા દ્રષ્ટિને વિચારસરણી કેવી હોવી જોઈએ કે આ જ્ઞાન નું જ્ઞાન પ્રધાન શાસ્ત્ર, જેટલું બને એટલું આમાં વિશેષતા 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 આવશે, એને જાણવું, જાણીને નિર્ણય કેવો કરવો કે ભાઈ હું તો શુદ્ધાત્મા, ખ્યાલ આવે છે કે નહીં। જો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ કે આ શાસ્ત્રની કથન પદ્ધતિ કેવી છે। ઈ શાસ્ત્ર મેં પર્યાયાતિક નહીં થી મુખ્યતા સે વસ્તુ સ્વરૂપ કા કથન હૈ, અર્થાત એક દ્રવ્ય દૂસરે દ્રવ્ય કે સાથ સંબંધ ભી બતાયા હૈ। જો વ્યવહારની દ્રષ્ટિ અહીંયા વાત કરવામાં આવશે, એટલે છઠ્ઠા અધિકારનો વિષય વસ્તુ શું છે ખબર છે, કે જીવ કયા કયા જાતના પરિણામ કરે છે જેનાથી કઈ ગતિનો બંધ થાય છે, કયા કર્મ બાંધે છે, તો જીવ કર્મ બાંધે છે, બોલો જીવ કર્મ બાંધે કે ન બાંધે, કર્મ જીવને હેરાન કરે કે ન કરે। અરે કર્મનો ઉદય આવે ત્યારે જીવને એ જાતના પરિણામ થાય કે ન થાય, જ્ઞાનાવરણીય કર્મ નો ઉદય આવે તો જીવ નું જ્ઞાન હીણું થાય કે ન થાય, જો થાય છે એમ કહેવામાં ગભરાવું નહીં, કેમ કે પર્યાયની અપેક્ષાએ એ ન જ થાય છે, ખ્યાલ આવે ને। અને એમ કહેવાથી આપણી શ્રદ્ધા ડગમગી જાય છે એવું નથી, એ બોલવું જાણવું એમાં કઈ દોષ નથી, માનવામાં દોષ છે। જો એમ માનવા લાગ્યા કે એ જ્ઞાનાવરણી કર્મને કારણે મારું જ્ઞાન હણાઈ ગયું તો ખતમ, બોલવામાં વાંધો નહીં, કેમ કે લૌકિક ઉચ્ચારમાં એકબીજાને સમજાવવાની જે ભાષા હોય એમાં એ જાતનો ઉપચાર ચાલે જ છે અને એમાં કઈ દોષ નથી। એટલે આ શાસ્ત્રમાં એવા ઉપચારો ઘણા આવશે, પણ આપણે પ્રશ્નોત્તરમાળામાં જે ફંડામેન્ટલ સિદ્ધાંતો ભણીને આવ્યા એને ભૂલવું નહીં, એને પહેલા અપ્લાય કરવું અને પછી આમાં જે વ્યવહારના વાક્ય આવશે એનો મીનિંગ પછી કાઢો, ખ્યાલ આવ્યો કે નહીં। જો વહ માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાતા હૈ, જે એકબીજા બે દ્રવ્યને જોડતા વાક્યો આવશે તો ફક્ત નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે એ જાતનું વર્ણન આવશે, ભિન્ન દ્રવ્યો કે કરતા કર્મ સંબંધ કિંચિત માત્ર ભી નહીં હો સકતા। સમયસાજીમાં આવે છે ને કે કર્તા કર્મ સંબંધ ક્યાં હોય, કોઈ પણ એક દ્રવ્યમાં જ હોય, કેમ કે જ્યાં જે દ્રવ્ય પર્યાયાત્મક સંબંધ જ્યાં હોય ત્યાં જ કર્તા કર્મ સંબંધ આવે છે। વ્યાપ્ય વ્યાપક સંબંધ આખું વર્ણન આવે છે ને, કે જ્યાં વ્યાપ્ય વ્યાપક છે ત્યાં જ કર્તા કર્મ સંબંધ છે, અને બે જુદા જુદા દ્રવ્યમાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોતો નથી, માટે એકબીજાને કરતા હોતા નથી કહેવામાં તો પણ આવે છે, પણ એમ કરતા નથી એમ માનવું અને બોલવામાં ભલે સંક્ષેપમાં આ રીતે આપણે બોલીએ। જો જ્યાં કાર્ય ઓર ઉનકે નિમિત્ત કા જ્ઞાન કરાના હો વહાં નિમિત્ત કી મુખ્યતા સે એસા કથન કરને મેં આતા હૈ, તો ઇસ શાસ્ત્ર મેં નિમિત્ત કી બહુલતા સે વર્ણન મુખ્યતા સે હી બહોત કથન હૈ। જો આ બધા શબ્દ આ પ્રસ્તાવનાના છે એમાંથી કોપી પેસ્ટ કરેલા, તો જો યથા તથ્ય એક દ્રવ્ય દૂસરે દ્રવ્ય કા કુછ ભી નહીં કર સકતા, વાસ્તવ મેં એસા હી વસ્તુ સ્વરૂપ હૈ। જો આગળ ઉદાહરણ પણ આપ્યું છે એ ઉદાહરણને આપણે સ્કીપ કરીએ, એ આપણે મીનિંગ સમજાઈ ગયા, ચલો હવે એના પછીની સ્લાઇડ એ શાસ્ત્ર કી ટીકા કે આધારભૂત શાસ્ત્ર। આ જે ગ્રંથ રામજી બાપુજી રચ્યો છે એમણે કયા શાસ્ત્રમાંથી રેફરન્સ લીધા છે, જેવી રીતના આપણે જોયું કે આ તત્વાર્થ સૂત્રની 22 જુદી જુદી ટીકાઓના નામ આપણી પાસે છે, એકાદ એમાંથી અવેલેબલ નથી, બાકીના ગ્રંથો તો આપણી પાસે છે. આ શાસ્ત્રમાં કોને કોને રેફર કરવામાં આવ્યા છે તો જો એમાં એમને જે પૂજ્યપાદ આચાર્યનું સર્વાર્થ સિદ્ધિ ગ્રંથ છે એનું રેફરન્સ લીધું છે. પછી તત્વાર્થ રાજવાર્તિક, તત્વાર્થ શ્લોક વાર્તિક, અર્થ પ્રકાશિત, આટલા તો ટીકા ગ્રંથ થયા તત્વાર્થ સૂત્રના. પછી સમયસારજી, પ્રવચનસારજી, પંચાશીકાય, નિયમસાર, આ બધા અધ્યાત્મ ગ્રંથો થયા. પછી ધવલાશાસ્ત્ર શું છે? ધવલાશાસ્ત્ર શું છે? હા, જે ષટ્ખંડાગમ, જે મૂળ ઓરિજિનલ પ્રથમ ષટ્ખંડ, એની ટીકાનું નામ ધવલા ટીકા છે. ઓરિજિનલ ગ્રંથની રચના પુષ્પદંત આચાર્ય અને ભૂતબલી આચાર્યએ કરી, એની ટીકાની રચના વીરસેન સ્વામીએ કરી. તો એમાં કર્ણાનયોગના બહુ સૂક્ષ્મ સિદ્ધાંતો છે અને આ ગ્રંથમાં પણ કર્ણાનયોગના સિદ્ધાંતો આવશે, તો એના માટે ત્યાંથી રેફરન્સ લીધું. મોક્ષમાર્ગ પ્રકાશક ઓર અન્ય અનેક સત્યશાસ્ત્ર ઉનકા એમાં આમાં રેફરન્સ લીધું. ચલો નેક્સ્ટ. એના સિવાય આ ગ્રંથમાં માર્ગદર્શન કોનું છે? તો પૂજ્ય ગુરુદેવ છે. જો આ ગ્રંથની રચના ક્યારે થઈ તેનો હું તમને એક સંદર્ભ આપું. વીર સંવત 1999, જયારે ગુરુદેવશ્રીનું ચાતુર્માસ રાજકોટમાં હતું, ત્યારે રાજકોટમાં જે એક સનાતન જૈન બ્રહ્મચર્ય આશ્રમ છે ત્યાં વિદ્યાર્થીઓને મોક્ષ શાસ્ત્ર શીખવાડવામાં આવતું હતું. એ જે ચાતુર્માસમાં જે શિબિરો જેવું થાય તો ત્યાં મોક્ષ શાસ્ત્રની શિબિર રાખી હતી. અને એ જમાનામાં ખાલી હિન્દી મોક્ષ શાસ્ત્ર જ અવેલેબલ હતા. આજે મેજોરિટી નામ આપણે દીધા બધા હિન્દીમાં જ છે. તો ત્યારે એક એવી ભાવના થતી ગુરુદેવને, ત્યાંનું જે ગુજરાતી ઇઝી રૂપાંતર થઈ જાય તો એ ત્યારે કોન્ટેમ્પરરી સમાજને શીખવા માટે બહુ ઇઝી થાય. તો એવી ભાવનાના આધારને લઈને રામજી બાપુજીએ અનેક વર્ષો સુધી એના પર અથાગ પ્રયત્ન કરીને પછી આ શાસ્ત્રની રચના કરી છે. જો પરમ પૂજ્ય સત્પુરુષ આધ્યાત્મ યોગી પરમ સત્ય જૈન ધર્મ કે મર્મમ એવમ અદ્વિતીય ઉપદેશક શ્રી કાનજી સ્વામી થી પ્રેરણા થઈ યહ ટીકા બની. ખાલી એટલું જ નહીં, એમણે પ્રેરણા કરી અને એમનું કામ પતી ગયું એટલું નહીં, ગુરુદેવજી ની કેટલી કર્મઠતાથી એ આપણે જોશું. આમાં જો ઉન્હોને સ્વયં ઇસ શાસ્ત્રો કો પઢકર ઇસને યથોચિત માર્ગદર્શનનું સૂચન દીએ. જ્યારે રાત્રિ સભાઓ થતી હતી ઘણીવાર, તો ઘણીવાર રાત્રિ સભામાં કોઈ ક્વેશ્ચન ન લઈને આવી રીતના શાસ્ત્રોની વાંચના થતી હતી. વાંચના એટલે શું? કે એના તો ચર્ચા ન થાય, ખાલી વાંચી જાય. અને એમાં કઈ જોડણીની ભૂલો હોય તો હવે એક જણ વાંચે અને 10-15 જણ વાંચે તો ક્યાંક ને કોઈક વધારે કેપ્ચર કરી શકે, તો ક્યાંક જોડણીની ભૂલો થાય તો એને પછી માર્ક કરી દે, ક્યાંક કોઈ વાક્ય તાત્વિક રીતે કંઈક ગડબડ થતું હોય, સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં કંઈક બરાબર ન બેસતું હોય તો આ બધા પોઈન્ટ માફ કરી દેવામાં આવે. એક એક ગ્રંથ પબ્લિશ થાય એની પહેલા કેટલી વાર રિવ્યુ થાય એનું તમે ઇમેજિનેશન નહીં કરી શકો. કેટલું અથાગ મહેનતનું કામ છે આ બધા છોકરાઓ ત્યાં ફાર્માટિક ટ્રસ્ટથી આટલા બધા ગ્રંથો પબ્લિશ થાય છે, કેટલી મહેનતનું કામ છે તમે ઇમેજિન નહીં કરી શકો. એક એક ગ્રંથ 5-5-6-6 વાર રિવ્યુ થાય. બોલો, આપણને એક વાર વાંચવું હોય ગ્રંથ તો કેટલી તકલીફ પડે. અને આ લોકો અને આટલી બધી વાર વાંચવું એટલા અટેન્શનથી, એટલા ધ્યાનથી, એમાં કોઈ પણ ભૂલ ન રહી જાય. કેમ કે આ પછી હવે અનાદિકાળ માટે આ રેફરન્સ તરીકે રહી જાય. ખ્યાલ આવે છે કે? તો જો ત્યારના આમાં બીજા પણ નામો આપ્યા છે. એક ચિંચનભાઈ શેઠ હતા, ડોક્ટર ચંદુભાઈ, એવી રીતના અનેક જે ત્યારના મુમુક્ષુ હતા એમને આ ગ્રંથના જે શુદ્ધિકરણ માટે ખૂબ મહેનત કરી. ચલો, જો શાસ્ત્ર મેં સંપૂર્ણ રૂપ સે સમાહિત કર ઇસ ટીકા કા પ્રકાશન હુઆ, એટલે આ ટીકા નું પૂર્ણ રૂપે જે આશીષ એ પૂજ્ય ગુરુદેવજી નું ફળ છે. આ ગ્રંથ જયારે આપણે વાંચશું તો આ મુમુક્ષુઓને કેવી ભલામણ છે, જો આ એમનો અંતિમ સંદેશ છે પ્રસ્તાવના. જો મુમુક્ષુઓ કો યે ગ્રંથ ધર્મ બુદ્ધિ સે પઢના, કરના નહીં પઢના હોવું જોઈએ, ધર્મ બુદ્ધિ સે પઢના, મધ્યસ્થ ભાવ સે પઢના ઓર સૂક્ષ્મ દ્રષ્ટિ કરકે પઢના, કેમકે આ ગ્રંથમાં ઘણા બધા એવા સૂક્ષ્મ વિષયો આવશે અને જ્યાં આપણી બુદ્ધિ પણ ટેસ્ટ થશે. ખ્યાલ આવે છે ને, જો જીનાગમમાં એવા ઘણા ગ્રંથો છે જ્યાં આપણી કોમ્પ્યુટેશન શક્તિ, આપણી કોમ્પ્રિહેન્ડિંગ શક્તિ, આપણી મેમરી પાવર બધું ટેસ્ટ થઈ શકે એવા ઘણા ગ્રંથો છે. આપણે હજી એ ગ્રંથોમાં પ્રવેશ નથી કર્યો, પણ બાકી એ બધા રેફરન્સીસ અવેલેબલ તો છે આપણી પાસે, નીચે લાઇબ્રેરીમાં છે આપણી પાસે. ખ્યાલ આવે છે ને, તો એ બધાનો સ્વાધ્યાય કરવો જોઈએ. પણ એના સિવાય આ ગ્રંથમાં પણ ઘણી બધી વિશેષ માહિતીઓ આપણને આવશે, તો એનો આપણે સ્વાધ્યાય કર્યો. જો હવે આપણે જરાક ટોપિકમાં થોડું પરિવર્તન કરીએ છીએ. પ્રસ્તાવનાના જે મુખ્ય 7 પોઈન્ટ હતા આપણે જોયા, વચમાં એક ટોપિક આપણે સ્કીપ કર્યો કે દરેક અધિકારની વિષય વસ્તુ શું છે. તો જો એ વિષય પર હવે આપણે જઈએ છે, બે સ્લાઇડ સ્કીપ કરીને આવે. જો અધિકારોની વિષય વસ્તુ, પહેલા 4 અધિકાર છે એ જીવ અધિકાર ઉપર છે, એ જીવ તત્વ ઉપર છે. તો જો એક એક અધિકારનું સ્વરૂપ આપણે હવે જોઈશું. સૌથી પહેલો અધિકાર, એ પહેલા અધિકારમાં 33 સૂત્ર છે, જો ટોટલ 357 સૂત્ર જે આપણે જોયું. હવે એક એક અધિકારમાં કેટલા છે અને એમાં કન્ટેન્ટ શું છે એને હવે આપણે એકદમ બ્રીફલી જોઈ જઈએ છે. જો પહેલા અધિકારમાં 33 સૂત્ર છે, એ પહેલા સૂત્રથી લઈને નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ, એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રનું વર્ણન એ પહેલા અધ્યાયમાં આવે છે. એમાં પણ મુખ્ય રૂપે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું વર્ણન આ પહેલા અધિકારમાં આવે છે. સમ્યક ચારિત્રનું વર્ણન પાછળથી આવશે આપણને. અને આમ કરીને અહીંયાથી જ મોક્ષ માર્ગની શરૂઆત કરે છે. જો વાત છે જીવ તત્વની, બરાબર, ઓવરઓલ અધિકારમાં. અને આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એ કોની પ્રોપર્ટીઝ છે, કે જીવની છે. તો ખાલી જીવ તત્વ એ નહીં, હવે એના ડિટેલમાં કે જ્ઞાન ને કેટલા પ્રકાર, જ્ઞાનની 5 પર્યાય, મતિ શુદ્ધ અવધિ મનો પર્યાય, મતિ જ્ઞાનના કેટલા પ્રકાર, એના અલગ અલગ રીતે બાયફર્કેશન કરો તો કેટલા પ્રકાર, કોઈક રીતે 4, કોઈક રીતે 336, કોઈક રીતે 8, એ બધું વર્ણન આપણને એમ આવશે ડિટેલમાં. જો આ પહેલો અધિકાર છે. હવે બીજો અધિકાર, બીજો અધિકારમાં 53 સૂત્ર છે, 53. આમાં પણ જીવ તત્વનું જ વર્ણન કરે છે. જીવ તત્વમાં શેનું વર્ણન કરે છે, કે મુખ્ય રૂપે જીવના જે 5 અસાધારણ ભાવો છે. આ 5 ભાવોની ચર્ચા આપણે થઈ ગઈ હમણાં પ્રશ્નોત્તર માળામાં પણ. કયા છે 5 ભાવ? ઔક્ષણિક ભાવ, સાયોક્ષણિક ભાવ, શાયિક ભાવ, ઔદૈક ભાવ, પારિણામિક ભાવ. એ 5 અસાધારણ ભાવોની ચર્ચા આમાં આવે છે. અને જીવનું લક્ષણ, જે ચેતના, જે જીવનું લક્ષણ છે, એની સાથે ઇન્દ્રિય, યોની, જન્મ, શરીર આદિ એ બધાનું વિશેષ વર્ણન આવશે. જો શરીરો આપણને 5 જાત આવે ને, અવધારિક શરીર, વૈકરિક શરીર, કારમાન શરીર આદિ, એ બધાનું ડિટેલ વર્ણન આ એક એક અધિકારોમાં આવશે. હવે જો આચાર્ય ભગવાનની શૈલી કેવી હોય તમને કહી દઉં, આચાર્ય ભગવાન તો ખાલી એક સૂત્રમાં લખી દેશે કે આ આજે 5 ભાવો છે, તો આવી રીતના એનું સૂત્ર તો સંસ્કૃતમાં યાદ નથી, પણ ઔક્ષણિક, સાયક્ષણિક, શાયિક, ઔદૈક, પારિણામિક એ 5 ભાવ છે, બસ આટલું એક એમનું સૂત્ર, બરાબર. હવે એમાં તમે ડિટેલમાં જુઓ એમ કે એમાં અન્ય આચાર્ય ભગવાને કે ટીકાકારે જેવી રીતના ડિટેલ કર્યું, તો 5 સૂત્રનો 5 ભાવનું ડિટેલમાં ગણે. હવે આમાં તો એક એક ભાવને ફરીથી ફર્ધર ડિટેલમાં કહેશે, આના આટલા પ્રકાર છે, આના આટલા પ્રકાર છે, એ રીતે એ બધાનું ડિટેલમાં વર્ણન આવશે. પછી જો ત્રીજો અધિકાર, ત્રીજા અધિકારમાં કેટલા સૂત્ર છે? 39 સૂત્ર છે એમાં. અને ચોથા અધિકારમાં 42 સૂત્ર છે. આ બંને અધિકારોમાં સંસારી જીવો કયો રહેને કે સ્થાન, એટલે કે અધોલોક મધ્યલોક પૂર્વલોક ત્રણ લોકનું જે આપણે ભૂગોળનું વર્ણન સાંભળતા આવ્યા છે, ત્યાં બે અધિકારમાં ખૂબ ડિટેલમાં લીધું છે. એમાં નરક, તિર્યંશ, મનુષ્ય, દેવ આદિ ચારેય ગતિનું વર્ણન, બધું વર્ણન ડિટેલમાં આમાં આવશે. હવે જો પાંચમા અધિકારમાં કોની વાત છે, હવે અજીવ તત્વની વાત શરૂ થાય છે. જો પાંચમા અધિકારમાં કેટલા સૂત્ર છે, 42 સૂત્ર છે. એમાં અજીવ તત્વનું વર્ણન, અજીવ તત્વમાં કયા કયા દ્રવ્ય આવે, જીવને છોડીને પાંચે, આપણને એ તો ખાલી પૂજ્ય જ વધારે ખ્યાલમાં હોય, પણ આમાં પૂજ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશતા બધાનું વર્ણન આવશે ડિટેલ. બધાના દ્રવ્ય ગુણ પર્યાય, એના લક્ષણો, એનું સંક્ષેપથી વર્ણન કરવામાં આવશે. જો હું અત્યારના વિસ્તારથી કહું છું ડિટેલથી, અહીંયા કે છે સંક્ષેપથી, કેમ કે ખરી રીતે તો એક ખાલી પૂજ્ય દ્રવ્યનું જોવા જઈએ તો એના પર આખા પરમાગમોની રચના થઈ છે. ચાલ કહીને એક જ અધિકારમાં કવર કરવાનું છે, એટલે ખૂબ સંક્ષેપથી આચાર્ય ભગવાન લેશે. આગળ છઠ્ઠો સાતમો અધિકાર સેના ઉપર છે, આશ્રય તત્વ ઉપર છઠ્ઠા સાતમા અધિકાર છે. જો એમાંથી છઠ્ઠા અધિકારનું સ્વરૂપ, છઠ્ઠા અધિકારમાં 27 સૂત્ર છે. એમાં આશ્રય તત્વમાં પહેલા આશ્રયનું સાધારણ સ્વરૂપ અને પછી 8 કર્મો કે આશ્રય કે કારણ, કે આપણને જ્ઞાનાવરણ કર્મ કયા ભાવને કારણે બંધાય છે, અથવા મોહનીય કર્મ કયા ભાવને કારણે બંધાય છે, એક એક ભાવને કારણે કેવા કર્મ બંધાય છે, એનું ફળ કેવું આવે છે, એનું આખું વર્ણન સરસ મજાનું આવશે. પછી જો સાતમો અધિકાર, એમાં 39 સૂત્ર, એમાં શુભ આશ્રમનું વર્ણન ડિટેલમાં આવશે. શુભ આશ્રમ એટલે કે આપણે સમ્યક દર્શન ને જ્ઞાન જોઈ લીધા પહેલા. હવે સમ્યક ચારિત્રમાં બે પ્રકારના ચારિત્ર હોય ને, એક દેહ ચારિત્ર, એક સકલ ચારિત્ર, એટલે કે શ્રાવકના વ્રતો, એક મુનિરાજના વ્રતો. અહીંયા જો પેલા શ્રાવકાચાર, જે શ્રાવકના 12 પ્રકારના વ્રતો છે એનું વર્ણન, અને એમાં પણ કઈ જાતના આશ્રય ભાવ થાય છે એનું વર્ણન આમાં આવશે. પછી જો આઠમો અધિકાર બંધ તત્વ, એમાં 26 સૂત્ર છે, અને એમાં બંધના કારણો, એના ભેદ પ્રભેદ અને સ્થિતિકા વર્ણન. હમણાં જે આપણે સ્થિતિ, અનુભાગ, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, બંધના 4 પ્રકાર, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, તો એનું થોડું વર્ણન આમાં આવશે. નવમા અધિકારમાં સંવર અને નિર્જરાનું વર્ણન. હવે આમાં ચલો ગેસ કરો કોનું વર્ણન હશે, નિર્જરા મુનિરાજોનું. હા, કેમ કે હવે નિર્જરા આગળ કોણ કરવાનું છે, અને નેક્સ્ટ અધિકાર મોક્ષ અધિકાર છે, બરાબર. એટલે આખો ફ્લો કેવો લઈ જાય છે, સંસારી જીવથી લઈને શ્રાવકો પર આવ્યા, મુનિરાજ પર આવશે, પછી મોક્ષમાં પરમાત્મા સુધી લઈ જશે. તો જો આમાં 47 સૂત્ર છે નવમા અધિકારમાં, એમાં સંવર અને નિર્જરા એ બે તત્વોનું બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. એમાં પણ મુખ્યત્વે નિર્ગ્રંથ મુનિરાજ, મુનિરાજના 28 મૂળ ગુણ આદિનું સ્વરૂપ, એનું વર્ણન આમાં આવશે. અને સાથે નિશ્ચય ચારિત્ર, એ સમ્યક દર્શન ધ્યાન ચારિત્રમાં અહીંયા ચારિત્ર પૂરું થયું. પહેલા સમ્યક દર્શન ધ્યાનની વાત કરી, ચારિત્રમાં શ્રાવકના ચારિત્ર કીધા, મુનિરાજના ચારિત્રના ભાવને કીધા, એટલે અહીંયા પૂરું થયું. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ફળ રૂપે 10મો મોક્ષ અધિકાર આપણને આવશે. જો નેક્સ્ટ સ્લાઇડમાં એ જ કહે છે કે સમ્યક દર્શન ઓર સમ્યક જ્ઞાન કા વર્ણન પહેલે અધ્યાયને, હા નવે અધ્યાયને સમ્યક ચારિત્ર કા વર્ણન પૂરા હુઆ, એટલે અહીંયા મોક્ષ માર્ગનું વર્ણન પૂરું થયું. મોક્ષ માર્ગ પૂરો થાય પછી મોક્ષ પહોંચે ને. જો મોક્ષ ઇઝ નોટ ઓન મોક્ષ માર્ગ, મોક્ષ ઇઝ ડેસ્ટિનેશન. મોક્ષ માર્ગ પૂરો થાય એટલે જીવ મોક્ષમાં જાય છે. તો હવે 10મો અધિકાર મોક્ષ અધિકાર છે, અથવા મોક્ષ તત્વનું વર્ણન. એમાં ખાલી 9 સૂત્ર જ છે, અને એમાં મોક્ષ તત્વનું વર્ણન અને દિનેન્દ્ર ભગવાનનું વર્ણન કરીને અહીંયા આચાર્ય ભગવાન ગ્રંથ પૂરો કરે છે. જો આવી રીતે આપણે એક સામાન્ય રૂપરેખા અધિકાર વાઇઝ જોઈએ, સિદ્ધાંતો વાઇઝ જોઈએ, હા તો ભાઈ નેક્સ્ટ સ્લાઇડ કીજે. જો આ શાસ્ત્રમાં કયા કયા સિદ્ધાંતો આવે છે, આ બધા સિદ્ધાંતો આપણે અનેક જગ્યાએ પ્રશ્નોત્તર માળા આવી અનેક જગ્યાએ વાંચ્યા છે, પણ એનું મૂળ મૂળ સૂત્ર ક્યાંથી આવે છે? જેવી રીતના ગંગા નદી તો બધે જ દેખાય, પણ ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે? તો અહીંયાથી આપણે જે હિમવાન પર્વત જે આપણે જોયું, અરે વિજયાદ પર્વત જે જોયું, એવી રીતના આ ગ્રંથના આ બધા ટોપિકનું મૂળ ઉદ્ભવ સ્થાન છે. તો જો કયા કયા ટોપિક, નિશ્ચય સમ્યક દર્શન ધ્યાન ચાલુ છે બરાબર, એ રહ્યું પ્રમાણમય નિશ્ચય, આ તો હમણાં પહેલા જ અધિકારમાં આપણને આવશે છઠ્ઠા છઠ્ઠા સૂત્રમાં. પછી જીવ અજીવાદી સાત તત્વ, ત્રણ લોકનું સ્વરૂપ, ચાર ગતિ, છ દ્રવ્ય, દ્રવ્ય ગુણ પર્યાય, બધાનું ડિટેલમાં વર્ણન આ ગ્રંથમાં આપણને જોવા મળશે. જો આ ગ્રંથાધિરાજ એવો છે કે આપણે સ્વાધ્યાય કરવો હોય તો લોકો આ 357 સૂત્ર યાદ કરી લે, ચાલ છે? તમારા સમાગમમાં કોઈ આવ્યા હોય એમાં પણ જે મૂળ દિગંબર જે હોય લગભગ, એમાં તો મેજોરિટી લોકોને યાદ હોય ભક્તામાં સ્તોત્ર અને આ તત્વાર સૂત્ર. 357 સૂત્ર યાદ જ હોય લગભગ બધાને, અને પૂજા પછી આપણે નમસ્કાર મંત્ર ભણીએ ને, એવી રીતના 357 સૂત્ર એ લોકો વાંચે અને અડધો કલાકમાં પૂરા થઈ જાય. એટલે આ ગ્રંથનો સ્વાધ્યાય કરવો હોય તો અડધો કલાકમાં પણ થઈ શકે, ખ્યાલ આવે ને? અને જો ડિટેલમાં ભણવું હોય તો આપણે 10 વર્ષ પણ ઓછા પડે. પણ જો ગ્રંથ પૂરો કરવાનું મહત્વ નથી, ગ્રંથમાંથી તત્વને ગ્રહણ કરવાનું મહત્વ છે. એમાંથી આપણને જેટલું મળે એટલું આપણે એમાંથી લઈ શકીએ. જેવી રીતના ગુરુદેવ શ્રી એક્ઝામ્પલ આપતા હતા ને કે ઓલું ગીરની ગાયો હોય, એ ગીરની ગાયોમાં તમે જેટલું કાઢી શકો એટલું દૂધ એમાંથી નીકળે, ખ્યાલ આવે છે ને? એ એક્ઝામ્પલ ગુરુદેવ શ્રી આપતા હતા ને, એમાંથી તમારી તાકાત હોવી જોઈએ, તમે કાઢતા જાઓ ને એમાંથી દૂધ નીકળ્યા જ કરે. એવી રીતના આ શાસ્ત્ર છે તો સૂત્રનું શાસ્ત્ર, પણ એમાંથી તત્વ તમે કાઢતા જાઓ તો એમાંથી નીકળ્યા જ કરે, એવું છે આ ગ્રંથ, ખ્યાલ આવ્યો ને? જો આપણે એ રીતે એનો સ્વાધ્યાય કરશું. હવે જો આપણે ક્લાસ પૂરો કરવા પહેલા એક નાનકડો ટોપિક છે, જે આપણે પહેલા જોયું કે મુમુક્ષુ પાઠકોને વિશેષ સૂચના કે આ ગ્રંથ કેવી રીતના વાંચવો. તો આપણે પહેલા શું પોઈન્ટ જોયા કે ધર્મબુદ્ધિથી વાંચવું, સૂક્ષ્મ દ્રષ્ટિથી વાંચવું અને શુભ ભાવથી પુણ્ય ભાવથી વાંચવું. હવે જો એને જ વિશેષતાથી અહીંયા કહે છે, જો એમાં 7 જુદા જુદા પોઈન્ટ છે, આપણે એક એક પોઈન્ટ વાંચશું. સૌથી પહેલા આ ગ્રંથની શરૂઆત ક્યાંથી થાય છે? સમ્યક દર્શનથી. મોક્ષ માર્ગની શરૂઆત ક્યાં છે? સમ્યક દર્શન. પહેલું સૂત્ર કોને યાદ છે? સમ્યક દર્શન ધ્યાન ચારિત્ર પ્રાણી મોક્ષ માર્ગ. બીજું સૂત્ર સમ્યક દર્શનની શરૂઆત ક્યાં છે? કે તત્વાર્થ શ્રદ્ધા. જો મોક્ષ પહોંચવું હોય તો મોક્ષ માર્ગ જરૂરી, મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટે સમ્યક દર્શન જરૂરી, સમ્યક દર્શન માટે તત્વાર્થ શ્રદ્ધા જરૂરી. તો આ ગ્રંથને પઠન કરવાનું આપણું પર્પઝ શું હોવું જોઈએ? કે સાચા તત્વનો નિર્ણય કરો અને સમ્યક દર્શન પ્રગટ કરો, બરાબર? સાચા તત્વનો નિર્ણય કરવા માટે મોક્ષનાથ પ્રકાશકમાં એક વાક્ય કહે છે કે સૂક્ષ્મતા કરતા વિશેષ જ્ઞાન વધારે પ્રધાન છે. જો મોક્ષનાથ પ્રકાશકમાં તમે વાંચ્યો, કેમ કે આપણને જ્યાં એમ કીધું કે જેવી રીતના આપણે સપોઝ કોઈ ઘર ખરીદવા જઈએ, તો ઘર ખરીદવા જઈએ જેને પૂછીએ ને કે ભાઈ આની વિશેષતાઓ શું છે, એ તો કહો કે ભાઈ અહીંયા આ સ્ટેશન જે આટલું નજીક છે, અહીંયા આનાથી આટલું નજીક છે, ઓલું કહે ને એકદમ સેન્ટરમાં છે. મુંબઈમાં તો એવું ને, તમે ક્યાંય પણ જાઓ બધા એમ જ કહે કે એકદમ સેન્ટરમાં છે, કેમ કે બધે ટ્રેન તમને મળી જ જાય, બધે બસો મળી જ જાય, આ રસ્તાઓ બધે મળી જ જાય, એટલે બધા જ કે એકદમ સેન્ટરમાં. પછી બીજું તમે ઘર ખરીદવા જાઓ તો શું જુએ લોકો કે ભાઈ ઉગમણું ક્યાં છે, કઈ દિશાઓ છે, સૂરજ ક્યાંથી ઉગે છે, કેટલી લાઇટ આવે છે, કેટલી હવા આવે છે. કેમ તમે સુરતથી રહેવાના છો ઘરમાં તો પણ વિશેષતા જાણીએ છીએ ને આપણે, શું કામ જાણીએ છીએ? કેમ કે જેટલી વધારે વિશેષતા આપણે જાણીએ એ ઘર વિશે, એટલું આપણને અંદરથી એનો ઉત્સાહ આવે છે રહેવાનો. એવી જ રીતે કોઈ પણ ટોપિકની જેટલી વધારે ડિટેલ્સ આપણે જાણીએ એટલો આપણને એ તત્વને સમજવાનો ઉત્સાહ આવે છે. એટલે હંમેશા સંક્ષેપ થી વિસ્તારતા પ્રધાન છે. તો એવી રીતે આ ગ્રંથમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે. કોનું? સાત તત્વનું. એ સાત તત્વનું વિસ્તારથી વર્ણન જાણીને પ્રયોજન શું છે? કે સમ્યક દર્શન પ્રગટ કરવું. આ પ્રયોજનને થ્રુઆઉટ ધ ગ્રંથ ક્યારે ભૂલતા નહીં તો આપણે ડિટેલમાં જતા જશું કે ભાઈ લોકમાં જે ત્રણ લોકમાં અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે, એ વિસ્તાર જાણવો. પણ એનું પ્રયોજન શું હતું? કે ભાઈ આત્મા ક્યાં છે અને હું ક્યાં છું, ખ્યાલ આવ્યો ને? એ ત્યાંથી આપણા અંદરમાં લગાવજો. જો દર વખતે એવું કહેવામાં નહીં આવે, જેમ કે વચન વ્યવહારમાં જ આવે, પણ અંદર આપણે નિશ્ચયની વસ્તુ સમજવી જોઈએ. ચાલો એક પોઈન્ટ થયો. સેકન્ડ પોઈન્ટ, નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કિયે બિના કિસી ભી જીવ કો સચ્ચે વ્રત સામાયિક પ્રતિક્રમણ તપ પ્રત્યાખ્યાનાદી ક્રિયાએં નહીં હોતી, ક્યોંકી વે ક્રિયાએં પાંચવે ગુણસ્થાન મેં શુભ ભાવ સે હોતી હૈ. જો આમાં તો થોડું થોડું ગુણસ્થાનો અનુસાર પણ આપણને વર્ણન આવ્યું છે. અને વ્રતોનું વર્ણન ક્યાં આવે છે? કે હવે જયારે જીવ શ્રાવક ભૂમિકામાં પહોંચ્યો, સાતમા અધિકાર, નવમા અધિકાર, જે હવે મુનિરાજ થયા, ત્યારે વર્ણન આવે છે. એ તો પહેલા બીજા અધિકારમાં કરવું જોઈતું હતું ને. જો પુણ્યથી મોક્ષની પ્રાપ્તિ થતી હોત, શુભ ભાવથી વ્રત ક્રિયાથી થતી હોત, તો પહેલા જ અધિકારમાં સીધું નાખવું જોઈતું હતું ને કે તત્વાદ શ્રદ્ધાનંદ સમ્યક દર્શન, બરાબર એમ કીધું. પછી તપસા નિર્જા ત્યાં જ નાખી દેવું હતું. પછી તપ કેવી રીતના થાય? કે ઉપવાસ કરો, આ કરો, આ કરો. પહેલા અધિકારમાં એમ કેમ ન નાખ્યું? પાછળના અધિકારમાં કેમ નાખ્યું? કેમકે વ્રતાદિની પ્રાપ્તિ ક્યારે થાય છે? કે જયારે જીવને સાચા રત્નત્રય હોય અને હવે વૈરાગ્ય એ જાતનું વધ્યું હોય, સામે એ જાતનું વૈરાગ્ય ભાવ હોય અને વ્રતના ભાવ થાય, તો એ સાચા વ્રત ગણાય. બરાબર. ચાલો આગળ થર્ડ પોઈન્ટ આપણે જોઈએ. શુભ ભાવ જ્ઞાની ઓર અજ્ઞાની દોનો કો હોતા હૈ, કિંતુ અજ્ઞાની જીવ એસા માનતા હૈ કે ઉસસે ધર્મ હોગા, અથવા શુભ ભાવ વ્યવહાર કરતે કરતે ભવિષ્ય મેં ધર્મ હોગા, કિંતુ જ્ઞાનીઓ કો વહ હે બુદ્ધિ સે હોને સે ઉસમે શુભ ભાવ સે ધર્મ હોગા એસા કભી નહીં માનતે. જો જેવી રીતના કોઈ સ્ટુડન્ટ હોય અને સ્કૂલમાં ભણતો હોય અને ટેન્થમાં બહુ સારા માર્ક લઈ આવે, તો ખુશ થઈને સેટિસ્ફાઈ થઈને બેસી જાય, તો સારા માર્ક લાવ્યો એમાં એના અંદરથી જયારે પરિણામ શું છે? કે હા, આ માર્ક સારા આવ્યા, વેરી ગુડ, પણ અહીંયા મારે હજી રૂકવાનું નથી, મારે તો હજી ઘણું આગળ જવાનું. એવી જ રીતે જ્ઞાની ધર્માત્મા શુભ ભાવમાં જોડાય તો છે, પણ જોડાઈને પરિણામ એમના કેવા હોય છે? કે અહીંયા આ કઈ મારું ઘર નથી, મારું ઘર તો બીજે છે. તો જો મુમુક્ષુઓને આ વાંચતી વખતે એ ઉદ્દેશ દેવામાં આવે છે, કેમકે અહીંયા આમાં વાતો તો શુભ ભાવની જ આવશે આ ગ્રંથમાં, ખ્યાલ આવે છે? પણ એનાથી સમજવું શું? કે આ શુભ ભાવ કરતા કરતા કઈ મને ધર્મ પ્રગટ નહીં થાય, આ છોડવા લાયક છે. ઇવેન્ચ્યુઅલી એ છોડીને જીવે પોતાના આત્મામાં લીન થવું, એ ખરેખરો ધર્મ છે, એની વાત આપણે સમજવી જોઈએ. ચાલો ફોર્થ પોઈન્ટ, પૂર્ણ વિતરાગતા પ્રગટ ન હો વહાં તક પદ અનુસાર શુભ ભાવ આયે બિના નહીં રહેતે, કિંતુ ઉસ શુભ ભાવ કો ધર્મ નહીં માનના ચાહિયે, ઓર એસા ન માનના ચાહિયે કે ઉસસે ક્રમશઃ ધર્મ હોગા, ક્યોંકિ વહ વિકાર હોને સે અનંત વિતરાગ દેવો ને ઉસે બંધનદાયી કારણ કહા હૈ. જેવી રીતના જેમ જેમ આપણી ભૂમિકા વધતી જાય, એમ એમ આપણને શુભ ભાવ કરવાના ભાવો વધતા જાય. જેવી રીતના સમજો કે આપણે નોર્મલી જીવને ઉપવાસ આદિ કરવાના ભાવો થાય ન થાય, થાય તો ગુડ, ન થાય તો પણ ગુડ, ધેટ્સ ફાઇન. મારો પોઈન્ટ શું છે? જે જીવ હવે સમ્યક દ્રષ્ટિ આદિ ધર્માત્મા થયા અથવા મુનિરાજ થયા, તો મુનિરાજો તો અઠવાડિયા અઠવાડિયાના એવી રીતે એક સાથે ઉપવાસ કરતા હોય, તો શું હવે મુનિ છે એટલે ઉપવાસ કરે છે? એટલે નહીં. પણ હવે એમને પોતાના આત્મામાં એટલો આનંદ આવે છે કે ઉભા થઈને હવે જમવા જવાનું મન જ નથી થતું. ખ્યાલ આવે છે ને? એટલે ઉપવાસ આદિ થઈ જાય છે. એ જાતના શુભ ભાવો આગળની ભૂમિકામાં વિશેષ રીતે આવે જ છે, પણ એનાથી ધર્મ નથી એમ એ મુનિરાજ માને. ચાલો આગળ ફિક્સ પોઈન્ટ. પ્રત્યેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય છે, સ્વતંત્ર છે. એક વસ્તુ દૂસરી વસ્તુ કા કુછ નહીં કર સકતી, પરિણમિત નહીં કર સકતી, પ્રેરણા નહીં દે સકતી, પ્રભાવ અસર મદદ યા ઉપકાર નહીં કર સકતી, લાભ હાનિ નહીં કર સકતી, માર જીવા નહીં શકતી, મારી ન શકે જીવડાવી ન શકે, સુખ દુઃખ નહીં દે સકતી. પ્રત્યેક દ્રવ્ય ગુણ પર્યાય ની સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓને પુકાર પુકાર કર કરી. જો એવું કહેવાય છે તો આ પોઈન્ટ અહીંયા કહેવાનો શું પર્પઝ? હમણાં જ આપણે વાત કરીને કેમ કે પર્યાવાચિક નળીનો ગ્રંથ છે, તો લેંગ્વેજ, સેન્ટેન્સીસ, વાતો કદાચ એવી જ કરવામાં આવશે. હવે જે વસ્તુ સ્વરૂપને સાચી રીતે નથી જાણતા, તો તમે અન્ય જગ્યાએ જુઓ છો, આ ગ્રંથને જ લઈને અન્ય માન્યતાઓ લોકો કરી લે છે કે નહીં? જો એમ કે ને કે જ્ઞાની ધર્માત્માનો મુનિરાજનો ગ્રંથ છે, પણ લોકો પોતાની રીતે મિસઇન્ટરપ્રેટ કરી લે છે, તો મુનિરાજ શું કરી શકે? જે ફંડામેન્ટલ પ્રિન્સિપલ, જે સિદ્ધાંતો આપણા જૈન ધર્મના છે, ઉપાદાન નિમિત્ત, નિશ્ચય વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય, સાત તત્વનું સ્વરૂપ, ચાર અભાવ, ષટકારક, આ બધા તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે અને દે આર નોન નિગોશિયેબલ. ખ્યાલ આવે ને? એ સિદ્ધાંતો ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ ન થઈ શકે. હવે એને ધ્યાનમાં રાખીને તમે વાંચો, અને જ્યાં પણ કોઈ પણ વાક્ય આવે અને એમાં એને બેસાડો ઓલા સિદ્ધાંતો, કે આમાં બેઠા પછી હવે આ કેવી રીતના વર્ણન કરવામાં આવે છે, તો આપણને ખરેખરો નિમિત નૈમિત સંબંધનું સ્વરૂપ પણ સમજાય. નહીં તો પછી આપણે ઊંધી ઊંધી માન્યતા કરી લઈએ. ચાલો આગળ સિક્સ પોઈન્ટ. જિન મત મેં તો એસી પરિપાટી હૈ કે પહેલે નિશ્ચય સમ્યક્ત્વ હોતા હૈ ફિર વ્રત, ઓર નિશ્ચય સમ્યક્ત્વ તો વિપરીત અભિપ્રાય રહિત જીવાદિ તત્વ શ્રદ્ધા હૈ. આ કયા, આ કોનું વાક્ય છે? આ ટોડરમલજીનું મોક્ષનાથ પ્રકાશકનું વાક્ય છે. કે જૈન મતમાં તો એવી પરિપાટી છે કે પહેલા સમ્યક દર્શન થાય પછી વ્રતો થાય. અને સમ્યક દર્શન કેવી રીતના થાય? કે વિપરીત અભિપ્રાય રહીત જીવાદી તત્વાર્થ સિદ્ધાંત, એટલે એસા યથાર્થ સિદ્ધાંત કરકે સમ્યક દ્રષ્ટિ હોના ચાહીએ. જો આ ભલામણ આપણને ગ્રંથની ગ્રંથનો સ્વાધ્યાય કરવા પહેલા જ આપણને એલર્ટ કરે છે કે આ તમે ગ્રંથ આવી રીતના ભણજો. ચાલો છેલ્લો પોઈન્ટ. પ્રથમ ગુણસ્થાન મેં જિજ્ઞાસુ જીવો કો જ્ઞાની પુરુષો કે ધર્મોપદેશ કા શ્રવણ, ઉનકા નિરંતર સમાગમ, સતશાસ્ત્ર કા અભ્યાસ, પઠન મનન, દેવ પૂજા, દેવ દર્શન પૂજા, ભક્તિ દાનાદિ શુભાવ હોતે હૈ, કિંતુ પહેલે ગુણસ્થાન મેં સચ્ચે વ્રત તપાદી નહીં. જો શ્રાવકોના કર્તવ્ય કીધા છે ને, છ દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. એ શ્રાવકો, શ્રાવક એટલે કોણ? ખરેખર તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, અવિરત સમ્યક દ્રષ્ટિ અને દેશ વિરત સમ્યક દ્રષ્ટિ, એ લોકોને આ બધી ભૂમિકાઓ હોય છે. પણ ગૌણપણે આપણા માટે પણ કોઈક જાતના વ્યવહાર, એક સામાજિક વ્યવહાર તો જરૂરી છે કે નહીં? એટલે આપણે પણ એમને અનુકરણ કરી લેવા, એટલે આપણા માટે પણ આ છ આવશ્યકો આજી જરૂરી છે. એ કરવા છતાં આપણા અંતરમાં માન્યતા કેવી હોવી જોઈએ કે આ બધા હું કરું છું, સંયમ તપ આદિ બધું આવી ગયું ને, એ બધા હું કરું છું, પણ એ ખરેખર ધર્મ નથી. ધર્મ શું છે? કે સમ્યક દર્શન આદિ સૌથી પહેલું પગથિયું, મોક્ષ મેળવી પ્રથમ સીડી, જ્યાં જ્ઞાન ચરિત્ર સમ્યકતા ન લહે તો ભવ્ય ધારો પવિત્ર. ખ્યાલ આવે ને? સમ્યક દર્શન એ સૌથી પહેલું પગથિયું છે. આવી ભલામણ આપણને પ્રસ્તાવનામાં જ કરી, આ ધ્યાન રાખીને હવે આપણે આખા શાસ્ત્રનો અભ્યાસ કરશું, તો એનો આપણે ધ્યાન દઈશું. ચાલો જીવવાનું. हे जिनवाणी भारती तो लिंग को दिन है जो तेरी शरणागे तो पावे कुछ जा वाणी के ज्ञान से दूजे लोकालो तो वाणी मस्तक नमो सदा दे। बोलो जिनवाणी मात जय।